તારીખ 22/6/1955 શ્રી પ્રવચન સાર રાથા 80 ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી નું પ્રવચન.
નમો લોય સ્વરિયંતાણમ, નમો લોય સ્વૃષિદાનમ, નમો લોય સ્વાયરિયાણ, નમો લોય સ્વજાયાણમ, નમો લોય સ્વત્રિકાળવતિ શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધો ચૈ ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વમાં વિભાવ નિરસનિદાતા.
ખ્યાતનામ ઊંધી સદ્ધા અને ઊંધો અભિપ્રાય ચાહ્યો નથી એને લઈને અનાદિકાળથી એને અધર્મ થઈ રહ્યો છે. એ અધર્મ કેમ ટળે એનો ઉપાય આમાં 80ની ગાથામાં છે. સમજાણું? હવે મારે આચાર્ય કહે છે, મોહની સેનાને કઈ રીતે જીતવી? મોહના મારા આત્મ સ્વરૂપ સિવાય વર્માજી સાવધાની પણ છે. એ પરમા સાવધાની એટલે આત્મા સિવાય પર પદાર્થ મારા એવી મને અંદર સાવધાની જે વર્તે છે. આ તો સમકીતી જ્ઞાની પણ અથિરતા જીતવા માટે પણ ઉપાયની વ્યાખ્યા ચાલે. આત્મા જ્ઞાન સ્વરૂપ આમ જાણનાર 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 છે. એ જાણનાર પોતાના સ્વરૂપમાં સાવધાની અંતરની એકાગ્રતા છોડી અનાદિકાળનો આ શરીર વાણી મન પર પદાર્થ એની અવસ્થામાં સાવધાનપણું વર્તે. એ પર સમયમાં એને સાવધાનપણું વર્તે છે. પર સમય એટલે પર પદાર્થ, શરીરનું કેમ થાય, પર જીવનું કેમ થાય, પર આત્મ જળનું કેમ થાય, એવા પર પદાર્થ પ્રત્યેની જે સાવધાની એકાગ્રતા કરવાનું વર્તે છે એ મિથ્યાદ્રષ્ટિભાવ છે. મિથ્યાત એટલે અધર્મ ભાવ છે. અધર્મ એટલે એ મોહની સેનાનો વિકારી ભાવ છે અને આત્મામાં થતા પુણ્યને પાપના ભાવ, દયા દાન વ્રત કામ ક્રોધના શુભાશુભ ભાવ, એ ભાવ પ્રત્યે પણ સાવધાની વર્તે એમાં મને લાભ, એવો સાવધાની ભાવથી પણ મિથ્યાત ને અજ્ઞાન ને અધર્મ છે. એ અધર્મને એટલે પુણ્યપાપના ભાવને જ્ઞાતિ આલી આવી છે ને વાત. પુણ્યપાપના ભાવ અને પર એના તરફની સાવધાનીનો મિથ્યાત ભાવ અને જ્ઞાનાનંદ આત્મા સ્વરૂપ કોણ છે એની સાવધાનીનો ભાવનો અભાવ અને પર સાવધાનીનો ભાવનો ભાવ, આ એને મિથ્યાત કહે એની વાત સારી ભાઈ. ઓ સમજાણો કઈ? કોઈજી મરે જીવે એની આ વાત નથી. કેમ કે બીજો જીવ મરે કે જીવે એ આત્મા જીવાડી મારી શકતો જ નથી. પોતાને મારે અને પોતાને જીવાડે આ એની વાત. કે મારો આત્મા જ્ઞાનાનંદ ચૈતન જાણનાર સ્વરૂપ છું, એ પરજીવને બચાવું ને મારું ને ઉગારું ને આ કરું ને તે કરું ને આ શરીરનું રક્ષણ કરું ને પૈસા મેળવું ને એને માંથી હું વ્યવસ્થા કરું, આ બધી અનુકૂળતા હોય તો ઠીક ને પ્રતિકૂળતા ન હોય તો ઠીક નહીં, પ્રતિકૂળતા ન હોય તો ઠીક ને હોય તો ઠીક ને એવી જે અંદર માન્યતા છે તેને મિથ્યાત અધર્મ ને અજ્ઞાન કહે. એ અધર્મનો પરતપનો સાવધાની ભાવ મારે કેમ જીતવો એનો વિચાર થયેલો તો છે. એ વસ્તુ થયેલી પણ જીવોને સમજાવવા માટે કહે છે કે એ કેમ જીતવાનો ઉપાય તે વિચારાય છે. વિચારાય તે જગત પાસે એ વાત મુકાય છે. અનંત કાળ થયો 84ના અવતારમાં અનંત અનંત સ્વર્ગના ભવકયા પુણ્ય કરીને દયા દાન વ્રત ભક્તિ તપના ભાવ કરી પુણ્ય કરી, એ પુણ્ય થાય. એના વળી સ્વર્ગના અનંત ભાવ થયા, પાપના ભાવ કરીને નરકને ઢોરના અનંતા ભાવ થયા. એ પર તરફનું મારું જે વલણ અને એકાંત પરમા જ મને લાભ નુકસાન એવી માન્યતા, એ મિથ્યાત ભાવ મોહની સેના છે. એ અધર્મ, એ અધર્મને મારે કેમ જીતવો એનો આ વિચાર એસી ની ગાથામાં ચાલે. આચાર્ય તો વિચાર કરીને મૌની થયેલા છે, પણ જગત પાસે વાત મૂકતા એ વાત વિચારે છે એમ કહીને પોતે સાથે ભળે છે કે જો ભાઈ વસ્તુનું આવું સ્વરૂપ હોય ને આ વિના એ મોહ ટળે નહીં એમ કરીને પોતે આ વાત મૂકે. જેની વાત તો બહુ છે પણ અલૌકિક જરી નવા માણસ બંબાયા તો ઝીણી પડી એવું છે. કોઈ મનાવ્યા હોય ચાર વયમાં આવી વાત ઝીણી વાત છે ભાઈ. જોડા પરથી આ દાન કર્યા ને દયા કરી ફલાણું કર્યું વ્રત પાડ્યા ને એવો ધર્મ બરમ એ નથી કે છે. એ તો બધો શુભ પુણ્ય ભાવ, શુભ ભાવ છે પુણ્ય ભાવ છે. એ અનંતકાળથી એને એક સેકન્ડ પણ ધર્મ કર્યો, એ ધર્મની કરવાની રીત શું છે એ પણ એને ખરેખર સાંભળી, ખરેખર સાંભળી નથી. સાંભળી જો હોય તો એને અંતરમાં સ્વભાવ કોણ છે એનું ભાન થયા વિના રહેની. એટલે ભગવાન આચાર્ય ઘણી વાત લેતા 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 શુભ ને અશુભ પરિણામ બે બંધના કારણ એનું ફળ સંયોગ છે, એના તરફનું વલણ એ દુઃખદાયક છે એવો નિર્ણય કરીને હવે જેને મોહ એટલે અજ્ઞાન અને રાગદ્વે જીતવા એને સર્વજ્ઞ પરમાત્મા અરિહંત દેવ કેવા હોય એ અરિહંતનો આત્મા એવો જ આત્મા એ બેના આત્મામાં ફેર કેટલો કે એને આવરણમાં અલ્પજ્ઞતા અને વિકાર ચડી ગયો છે. સમજાય છે? અહીં અલ્પજ્ઞતા વિકાર અને આવરણ છે સ્વભાવમાં બેના ફેર, એનો સ્વભાવ અંતરમાં છે એવો પ્રગટ થઈ ગયો. આનો સ્વભાવ પ્રગટ થયો નથી પણ સ્વભાવે તો એ વાત છે. એવો અંતરમાં નિર્ણય કરવો તેને પ્રથમ સમ્યક દર્શન રૂપી ધર્મ કહે. આ એની ગાથા ચાલે છે, એસીની ગાથા. જો જાણદી અરહંતમ દવત ગુણત પ્રજયતે હિં સો જાણદી અપાણમ મોહો ખળો જાદી તસ્લયમ. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. પેલો સાધારણ શબ્દાર્થ 118 પામે અન્વયા. જે કોઈ આત્મા, જે શબ્દે જે કોઈ જીવ સમજાય છે ને, જે કોઈ જીવ એટલે આત્મા, આ જગતમાં કોઈ પણ આત્મા અરહંતને, અરહંત પરમેશ્વર પરમાત્માના દ્રવ્યને, એના દ્રવ્યપણે ભગવાનનું દ્રવ્ય એટલે કાયમ રહેનારો એનો સ્વભાવ વાન કોણ છે? ભગવાનનો આત્મા કાયમ સ્વભાવે રહેનારો એ કોણ છે? એમ જે અરિહંતના દ્રવ્યને ઓળખે, દ્રવ્યપણે અરિહંતને દ્રવ્યપણે કાયમ રહેનારો આત્મા અનાદિ અનંત શું છે એને અરિહંત આત્માના દ્રવ્યને ઓળખે, એને ગુણપણે એ અરિહંતના અંતર કાયમ રહેલા વિશેષણ ગુણો જે કાયમ છે એ ગુણો કોણ છે એને અરિહંતને ગુણપણે જે ઓળખે અને એની પર્યાય કેવી છે. અરિહંત ભગવાન જો અહીં તો પહેલા નમો અરિહંતાની વાત હાલી ચાલી. અરિહંતનો આત્મા તેની પર્યાય નામ અવસ્થા નામ દશા, તેની પૂરણ દશા અવસ્થા કેવી છે એ પણ જે કોઈ અરહંતને, અરિહંત ભગવાનને ત્રણ કાળ ત્રણ લોકના જેણે રહસ્ય પૂરણ જાણ્યા કઈ બાકી જાણવું રહ્યું. કેવળ કેવળ જ્ઞાની પરમાત્માના દ્રવ્યને, દ્રવ્ય એટલે વસ્તુ, એના ગુણને એટલે શક્તિ સ્વભાવ અને એની પર્યાયને એટલે પ્રગટ દશા, એ ત્રણને જે કોઈ આત્મા જાણે છે, જો એક સમય પણ અનંતકાળમાં જાણ્યો, બીજો વધુ કરી ચૂક્યો, ત્યાગ તપસ્યા મુનિ સાધુ થઈને ઉકાઈ ગયો, પણ વસ્તુ સ્વરૂપ શું છે એક સેકન્ડ પણ એને ધર્મની દશા કેવી હોય એને જાણે. એથી કે જે કોઈ આત્મા હોત એમ, એને માટે કઈ એમ ઇજારો નથી ફલાણો એમ, જે કોઈ જગતમાં રહેલા અનંત આત્મામાં એનો કોઈ આત્મા ભગવાન પરમેશ્વરના આત્માને એટલે એના દ્રવ્યને સદ્રશપણે કોઈ પ્રકારે કાયમ રહે છે, દ્રવપણે એવો આત્મા, એની સાથે રહેલા જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો અને એની ક્ષણે ક્ષણે થતી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એવી પ્રગટ થયેલી અવસ્થાને જેને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. તે પોતાના આત્માને, અરિહંતનો આત્મા આવો, હું પણ એવો, એ આત્મા હરી એને મેળવે ને મીંઢવે તો તે આત્માને જાણે અને તેનો મોહ જરૂર લઈ પામે છે. એનો મિથ્યાના અનંત અધર્મનાદી કાળનો જે પર પ્રત્યેના સાવધાનીને રૂચિ પડી છે એ અરિહંતના દ્રવગુણ પર્યાયને જાણે. દ્રવગુણ પર્યાયનું નામે ન આવડતું હોય મમ્મી, દ્રવ કોને કહેવા, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવી લો. ભગવાન જૈનમાં વારા ધર્મ છે, સમય કરવી, પોહા કરવા, પડીકમણા કરવા, આ કરવું તે કરવું લ્યો, એ ધર્મ કે નજવાય. બીજો ધર્મ, અરે બાપા એવું તો અનંત કરી ચૂક્યો, એ ધર્મ હોય તો એનો અંત કેમ અત્યાર સુધી ન આવ્યો. ધર્મ આત્માના જ્ઞાન ગુણના તત્વના અધિકારમાં કેમ લીધું? કેમ કે જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવ આત્મા, અને એ જ્ઞાન જેને પૂરણ પ્રગટ રૂપે થયો છે એવા કેવળ જ્ઞાની પરમાત્મા, એના દ્રવ્ય ગુણને પર્યાય આત્મા શક્તિ અને પ્રગટ અવસ્થા એને જાણીને, કારણ કે જ્ઞાનની પ્રગટ દશા જેને પ્રગટી, એવો હું આત્મા છું, તો એને ક્યાંથી પ્રગટી? એને પ્રગટી ક્યાંથી? કે અંતરમાં વસ્તુનો સ્વભાવ જે જ્ઞાન સાર, જ્ઞાન તત્વ, જ્ઞાન ભાવ, આત્મા વસ્તુ ને એનો જ્ઞાન ભાવ, આત્મા ભાવવાન અને એનો જ્ઞાન ભાવ જે સર્વજ્ઞપણે અંદર શક્તિપણે પડ્યો, આ એનું અવલંબન લઈને અરિહંતો જ્ઞાન તત્વમાંથી પૂરણ જ્ઞાન પર્યાયની પ્રગટ દશાને પામ્યા છે. એ જ્ઞાન તત્વમાં જ આ ગાથા મૂકી એનું કારણ કે કેવળ જ્ઞાની જ્ઞાનની પૂરણ દશાને પામ્યા છે. પરમાત્મા અરિહંત ત્રિલોકના તીર્થંકર દેવ આત્માનું જ્ઞાન સ્વરૂપ છે, એ પૂરણ દશાને પામ્યા છે. દુનિયામાં નથી જોતા, એક હજાર પોઈ શું કહેવાય, હજાર પૂટી અબ્રક, કે ભાઈ હજાર પૂરી પૂટી અબ્રક કોની છે, લાવો જી આપણે મેળવીએ, મેળવે છે કે નહીં, કે ફલાણા વૈદની હજાર પૂટી અબ્રક, હજાર પૂટી એને ભસ્મ કરે, હજાર વાર એને પછીએ ચડાવી અને અબ્રકને એવી આમ હિંગળો જેવી આમ લાલ ને ઊંચી સુવાળી બધી, કે આની હજાર પોરી છે પૂટી, તો આ છે એની હારી મળે છે કે નહીં? એ હજાર કોટી અબ્રત જે ક્ષય રોગનો નાશ કરે એ અસાતાનો ઉદય ન હોય તો, નહીં તો અબ્રત ખાતા એ પણ મરી જાય, કે આયુષ હોય તો જીવે, કે અબ્રત થી જીવે તો કોઈ રાજા મહારાજા મરે, પણ અબ્રતને હજાર કોટી કરીને આમ ઊંચી કહેવાય કે નહીં? હે હા, શું કીધું આપણે આવડતું નથી, નિચંદ્ર એટલે હું ગણી ના રહેવી જોઈએ એમ એ બધું હોય ને. હા તમને ખબર નહી, તમારા હિઝની ની ખબર હોય ને, એમાં કણી ન રહે હોવાળી આમ થઈ જાય એવી ફસલાટ, અને એની આની બીજાને મેળવે. હા અરે એક તો કહેતા આજે છે ને મોરપીછી, મોરપીછીમાં વચલા ઉજા હોય છે ને ચાંદલો, એને એમાંથી ત્રાંબુ નીકળે, ત્રાંબુ કે એ ત્રાંબાનો ભાગ છે ને મોરપીછીના ઉપલ્યા આવજા હાથ વ્રતા ખાવ. હા કેંગી મોરપીછી હતી ને એમાં વચલો ચાંદલો હતો ને, એવો ને આ વચમાં છે ને, આ વચમાં ભાગ છે ને એમાં ત્રાંબાનો ભાગ રહે છે, એ ત્રાંબાનો ભાગ કાઢીને એનો ભસ્મ બનાવે છે. એવી ભસ્મ હોય ત્રાંબાની કામ ક્ષયમાં. એક જણો કહેતો ભાઈ દીવાનના છોકરાને ક્ષય હતો, આમાંથી ત્રાંબુ કાઢી અને હજાર વાર ભસ્મ કરી આપી ક્ષય મટી ગયો. એ તો સાતાનો ઉદય તો મટે મરી જાય દવાથી મટે નહીં, પણ એનું એક નિમિત્ત કથન. એવી આમ ભસ્મ લાલ ચૌદ એવી ભસ્મ એની યારે મેળવે હારા વૈદારે, હારા વૈદની કરેલી હજાર ફૂટી ભસ્મ, હારા વૈદની કરેલી આ ત્રાંબાની ભસ્મ, અને હારા વૈદની કરેલી ચોસઠ પોરી પીપર, હારા વૈદની કરેલી પાછા ગપ્પો હોય ને કહ્યું કોઈ કે ભાઈ કહે તો ચોસઠ પોરી નીકળે પછી ચાળી પોરી હોય ચાળી ને ચોટ કે ચોળી ચોટ. હારા વૈદને જેનો વિશ્વાસ હોય એને જે ચોસઠ પોળી પીપરને ઘૂંટીને ચોસઠ પોળીની તિખાટ અને લીલપ જેને પ્રગટ કરી છે, અંદરમાં જે ચોસઠ પોળી તિખાટ ને લીલપ પડી છે એ બહાર જેને પ્રગટ, એવી ભસ્મતામ જરી થોડી આપે લીલી પીપરની તિખાટ હોય શરદી ઉડી જાય. એ ચોસઠ પોળી તિખાટ ને બીજા હારી મેળવે કે ભાઈ તમારી એના જેવી છે કે નહીં, તો અમે રૂપિયા ભાર બે રૂપિયા પાંચ રૂપિયા ભાર એમ ભગવાન કેવળ જ્ઞાન ચોસઠ પોળી પીપરની પેઠે એને ભસ્મ કરી છે. એને પોતે આત્મા જ્ઞાનાનંદ છે, એ જ્ઞાનાનંદમાં એકાગ્રતાની ભસ્મ એ ભઠ્ઠી દ્વારા શું કીધું સમજાણો, ભગવાન અરિયંતના આત્મા એ પહેલો આ જ્ઞાન સ્વભાવ આત્મા છું એવી જ્ઞાનાગ્નિમાં એકાગ્ર થઈ અને એકાગ્ર થઈને વારંવાર ધ્યાન કરીને કેવળ જ્ઞાન રૂપી જેને ભસ્મ પ્રગટ કરી, હજાર ફૂટી જેમ અબરખ ચોસઠ ફૂટી પીપર સમજાય છે. એ અંદર ઓલું ઘસવાનું તો નિમિત્ત છે, અહીં તો પોતે ને પોતે ઘર્ષણ ને પોતે ને પોતે પ્રગટ થાય. આત્મા જ્ઞાન સ્વભાવ આત્મા એ ભગવાનના આત્મા એ જ્ઞાન સ્વરૂપી આત્મા એ પુણ્ય ને પાપના વિકલ્પો એટલી બધી વાત કરી ગયા ઉગ્નેશ સુધી, એ તો વ્યભિચારણી છે. પુણ્યની વૃત્તિ દયાદાન વર્ત ભક્તિના વિકલ્પ છે, રાગ એ વ્યભિચાર પુણ્ય છે, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના પાપ છે. બેસી રહીતા આત્મા કેવું એની હસી ગાંઠમાં વાત ચાલે છે, સમજાય છે. લાવતા લાવતા અહીં જ્ઞાન તત્વના અધિકારમાં ગાથા મૂકી, જેનું જ્ઞાન પૂરણપણાને પ્રગટપણાને પામ્યું એનો ગુણ એવો ને એવો રહ્યો, અને દ્રવ્યનામ શક્તિવાન પદાર્થ પણ એવો ને એવો છે. આપણા આત્મા દ્રવ્ય ને ગુણે એવો ને એવો છે, પર્યાયમાં સર્વજ્ઞની પર્યાય શક્તિ રૂપે છે તે પ્રગટ રૂપે નથી. તો પ્રગટ રૂપે થવાનો ઉપાય શું છે એ આ ગાથામાં કહેવામાં આવે છે, સમજાય છે. કાંઈ એ મેળવે છે, આની ચોસઠ પોરી પીપર ઊંચી છે, આની હજાર ફૂટી અબરખ મારી એમ કેવળ જ્ઞાનીની હજાર ફૂટી અબરખ થઈ ગઈ છે, અને ચોસઠ પૂરી તે રૂપિયો હું આના ચોસઠ પોરી તો હું આના જેવો અંદર શક્તિ રૂપે તિખાશે એવી પ્રગટ સર્વજ્ઞની થઈ ગઈ, એવા સર્વજ્ઞ હારી આત્માને મેળવે છે. મારો આત્મા ને એનો આત્મા જાચો એક છે, અને એની પર્યાયમાં પ્રગટતા મારા દ્રવ ગુણ એના જેવા, દ્રવ્ય છે શક્તિવાન ને ગુણ છે શક્તિ, અને પર્યાયમાં ફેર એનું કારણ છું હું પણ એના જેવો આત્મા છું. તો એ આત્મા કેવળીના દ્રગુણ ને પર્યાય ને બરાબર જાણે, એને આત્મા તરફ વલણ થઈને આત્માને જાણ્યા વિના રહે નહીં. આત્માને અંતરથી જાણે તેને સંન્યક દર્શન, અને સંન્યક દર્શન થાય તે જ પહેલો ધર્મ. અહીં તો સાહેબ સમકીની વાત કરી બાજી મોહ લય પામે નાશ પામે. પંચમારાના મુનિ છે ને સાહેબ સમકીત અત્યારે ન હોય ને વાત જ સાહેબની જ કરી છે. સ્વરૂપ તરફ એકાગ્ર થાય અને યથાર્થપણે અંદર ભાન થયું તો મુનિ તો પોતે કહે છે કે અમારે તો ઈક્ષાયકની યોગ્યતા વાળો ભાવ પ્રગટ થયો છે અને ભવિષ્યમાં આ જ ભાવે ક્ષાયક લેવાના છે. એક સાય સંકિત આવું ચડે નહીં અથવા સાય સંકિતને યોગ્ય અપ્રતિહત જે સૂક્ષ્મ સમ્યક દર્શન એ પણ સૂક્ષ્મ દર્શન પડે નહીં. પછી ક્ષાયક લઈને કેવો યાર હા એની વાત કરે ટીકા જે ખરેખર બસ ખરેખર લીધું છે ને અરહંત ને અરહંત પરમેશ્વરના દ્રવ્યપણે એની વસ્તુ શું છે. લીંડી પીપરો ક્રૂડો હોય તો પણ પીપર તો એવી એ જાત જ છે. એક લીંડી પીપર ને બીજીને ક્રૂડમાં કાંઈ વસ્તુમાં ફેર એના દ્રવ્યપણે એના ગુણપણે પીપર ને એની 64 પોરી તાકાત મારી પણ એવી તાકાત અથવા બધી પીપરની એવી તાકાત ને કેવળીની ગુણપણે તાકાત એવી મારે પણ ગુણપણે તાકાત. પર્યાયપણે હરિહંતની અવસ્થા કેવળ જ્ઞાનપણે પ્રગટી મારી હું પણ એક આત્મા છું એમ હરિહંતના આત્માના દ્રવગુણને પર્યાયપણે જે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે. એનો અર્થ એવો કયો કે હરિયંત્રના દુર્ગુણ પ્રિયાય એને જાણ્યા ભાઈ એને સાંભળ્યું એ વાત પણ મૂકી કે જેને આત્મ તરફ વલણ થઈને દ્રષ્ટિ થઈ એને ભગવાનની વાણી સાંભળી એમ અહંત પરમાત્માનું કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે દેખે ભૌત ભવિષ્યને વર્તમાન થયું થાય ને તશે બધું કેવળ જ્ઞાની પરમાત્મા જાણે. એવા કેવળ જ્ઞાનીને ખરેખર કોણ જાણે કે ખરેખર જે આત્માને જાણે સમજાય છે કાંઈ. કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. કેમ કે હરિહંતનો આત્મા અને આ આત્માની એક જાતમાં કાંઈ ફેર નથી. એની વર્તમાન અવસ્થાના પ્રગટ અપ્રગટમાં ફેર છે પણ એ મેળવવા માટે એમાં પ્રગટ પણ થયા વિના રહે નહીં. બરાબર છે. જો વાત તો ભાઈ પણ આ માણસોને બહાર નહીં પરુપણા મળીને બહારથી મંડ્યા ધર્મ કરવો રે ધર્મ કરો પણ ધર્મ તો આત્માનો જ્ઞાન સ્વભાવ છે એમાં તો અધિકાર મૂક્યો છે. આત્મા ધર્મી એટલે કે ધર્મ નામ સ્વભાવનો ધરનાર અને એનો જ્ઞાન ધર્મ એ જ્ઞાન ધર્મ તે ગુણ છે એના આશરે પ્રગટ થઈને નિર્મળ દશા થાય તેને પ્રગટ ધર્મ કહે. માટે તે અધિકારમાં હરિહંતનો અહીં દાખલો અને હરિહંત હારે તારા આત્માને મીઢલ મીઢલ સમજે ને મેલ મેલ કર મેલ કે હરિહંત એસા વાણીઓ એક હોય ને એક અબજોપતિ દોષ મારી વાણીઓને એક નિર્ધન હોય પણ એની નાચમાં કઈ ફેર છે. એને એમ થાય પણ ભલે એમી આ હોઈએ કાલ હવારે અમારા છોકરા મોટા થઈને 5-5 લાખ ના જમી થાય તે કરોડપતિની દીકરીઓ અમે લઈને અમારી દીકરી એને આપજો. નાચ એક છે કે નાચ જુદી છે. અત્યારે ભલે 5-2 હજાર દેવા પડતા હોય પણ એ વખતે અમારી દીકરી એને દઈને એ દીકરી અમને અમારી નાચ એક છે. મુંબઈ એમ આત્મા હરિહંત સર્વજ્ઞનો જે આત્મા એની નાચની જાતનો આત્મા અત્યારે ભલે રાગ દ્વેષ પણને પાપ એમાં અટકેલો દેખાય પણ સ્વભાવમાં એ છે. કેમ કે સ્વભાવમાં હોય તો કેવળી ને કેવળ જ્ઞાન આવ્યું ક્યાંથી? ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ્યું અનંત આનંદ પ્રગટ્યો એ સ્વભાવમાં અંતરમાં હતો એનું અવલંબન કરી એકાગ્ર થઈને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ ને એ મહિમા ને પુણ્ય ને પાપના ભાવને ટાળ્યા એને પુણ્ય પાપ ભાવ કઈ રહ્યો. એ પુણ્ય પાપના ભાવને અવલંબે ક્યાંય કલ્યાણ કર્યું એવું અર્યંતે કર્યું તો એને પણ નિર્ણય થઈ જાય. ઓહો, ભગવાનનો આત્મા એના ગુણોની એની અવસ્થા, એવો જ મારો આત્માને ગુણની મારી અવસ્થા હોવી જોઈએ. તો એ અવસ્થા મારી કેમ નથી? તો એ અવસ્થા દશા પ્રગટ કરવા એને અંતર્મુખ દ્રષ્ટિ કર્યા વિના એ દશા પ્રગટ થાય. માટે કહે છે કેમ કે બંનેમાં ખરેખર તફાવત નથી. હરિહંત એક તેલ ગાડવામાં પડ્યું હોય ને એક તેલ તલમાં પડ્યું છે. તેલ 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 કહેતા ને, હા, એક પાંચેર દસેર તેલ બહાર નીકળા હો ઓર એક હો તલ મેં તો દુઈમે તેલ હૈ. વાત હૈ ઇતની કે વો તેલ નીકળા હૈ કણ સે, તલ મેં સે. હા, થા તો નીકળા પણ હું તલ નાખે તો ઢીબરા ન તળાય. પાંચેર તલ નાખે કડાયામાં તો પૂરી તળાય, ને તેલ નાખે તો. એમ ભગવાનનો આત્મા અંદરના અંદર આત્મામાં જે ગુણપણે કેવળ જ્ઞાન ને આનંદ રૂપે ગુણ હતો એને એકાગ્ર થઈને પ્રગટ રૂપે જેમ ગાડવામાં પાંચેર તેલ પડ્યું હોય, ગાડવું એટલે બાજન મકાન વાસણ, એમ ભગવાનનો આત્મા એના જ્ઞાન ને આનંદ જે અંતર હતો એને પૂર્ણ પ્રગટ કરીને એને ઢેબરા થયા. ઢેબરા સમજશે નહી સમજશે? પૂરી પૂરી હોતી હે ને, બડી પૂરી હોતી હે, હા, ઢેબરા કરતે રોટી રોટી જૈસા તીખા મરચા નાખીએ તો ઉસકો ફરાક ફરાક હોતા હૈ. એસે કેવળ જ્ઞાની કો ઢેબરા હુઆ ફરાક હો ગયા. ખાતે હુઆ અંતર મેં જ્ઞાન ઓર આનંદ કા ભરપૂર ભગવાન આત્મા હૈ, ઉસમે એકાગ્ર હો. સંગત દર્શન પ્રગટ કિયા, એકાગ્ર હો. ચારી પ્રગટ કિયા, એકાગ્ર હો. કેવળ જ્ઞાન પ્રગટ ગયા તો ઉસકા તો તેલ પ્રગટ હૈ. તેલ તેલ ઓર સબકા તેલ અંદર આત્મા મેં હૈ. શક્તિ જેમ તલ મેં તેલ છે એમ કેવળ જ્ઞાનીનું જ્ઞાન પ્રીત્યું આનંદ પ્રીત્યું એવો પણ મારા આત્મામાં પણ અંદરમાં જ્ઞાન ને આનંદનો સ્વભાવ મારો એમ અરિહંતના દ્રવ ગુણ પર્યાયને જાણે, એ ખરેખર પોતાના આત્માને જાણે. કેમ કે બંનેમાં કાંઈ ફેર નથી. બરાબર છે? આ મારા આ તો વાત અરિહંતની તો મૂકી દીધી. કેવળ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ આ પર્યાયમાં આવ્યું કે નહીં ભાઈ? કેવળ જ્ઞાનનો પર્યાય ત્રણ કાળ ત્રણે લોકને જાણે. એ કેવળ જ્ઞાનીનો પર્યાય ભવિષ્યમાં જે આત્માને જડની જે દશા જ્યાં જ્યાં થવાની છે જાણે, તે બરાબર જાણે. કેવળ જ્ઞાની ત્રણ કાળ ત્રણ લોકને જ્યાં જ્યાં જે અવસ્થા જે જડની જે ચૈતન્ય જેના ભવ અભવ જે થવાના ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ વર્તે એ અરિહંતના આત્માને જેણે બરાબર દ્રવગુણને પર્યાયની તાકાત કેવળ જ્ઞાનની તાકાત, ઓહો, અરિહંતના જ્ઞાનની પર્યાયની તાકાત આવડી, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી તાકાત, એવી તાકાત જેને આત્મામાં બેસે અંતર સન્મુખ થઈને એને મિથ્યાતને પાખંડ ટળ્યા વિના રહે નહીં, એનો મિથ્યાતને મોહનો નાશ. હા, મિથ્યાત તો કઈ પાપ જ ગણાતું નથી મણિભાઈ. મિથ્યાતને કોઈ જીવને મારવો આ કરવો દુખરીવો એ દુનિયા પાપ બની રહી છે. પણ વિપરીત માનતા ઊંધી શ્રદ્ધા અંધકારથી કરી આવ્યો છે અને કરતો આવે એની એને ખબર, એ મિથ્યાનો પાપ મોહનો હરિહંતનો આત્મા એક સમયમાં કેવળ જ્ઞાની, ઓહો, જ્ઞાનની એની પૂર્ણ દશા ત્રણ કાળ ત્રણ લોક જાણે અને મારી દશામાં અલ્પજ્ઞતા, મારો ને એનો આત્મા એક જાતનો એક નાચનો એક સદ્રશ દ્રવ્યને ગુણથી ભરેલા અને એની પર્યાય એની જેવો દ્રવગુણ સદ્રશ છે એવી કેવ જ્ઞાની પર્યાય પરિણામ રૂપે મળે, પણ સદૃશ રૂપે એવી એવી થયા કરે. ત્રણેય સદૃશ થઈ ગયા. શું કયું સમજાણું કાંઈ? ભગવાન અરિહંત નો આત્મા દ્રવ્ય એટલે વસ્તુ કેસી આવે એમ ને એમ એવો ને એવો ને એવો સદૃશ છે 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 એમ એના ગુણો જ્ઞાન આદિ અનુમ છે 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 સદૃશ છે એમ એની પર્યાય પરણમે છે. પણ તેવી ને તેવી સદૃશ રૂપે તેવી ને તેવી ફરી ફરીને ખરેખર ત્રણે સદૃશ થઈ ગયું. એક પર્યાયમાં પરણવું બદલવું એક બાકી છે, સમજાય છે? તો બદલવું તો એનું ઘણું બાકી સદૃશ છે. એમ જે આ યંત્રનો આત્મા વિચારે, ઓહો, એક રૂપ જેનો દ્રવ્ય એટલે સ્વભાવ શક્તિવાન આત્મા, એક રૂપ જેની શક્તિ અને પ્રગટ થયેલી પર્યાય પૂર્ણ ત્રણ કાળ ત્રણ લોકને જાણે, એ એક રૂપ પર્યાય છે, એની એક રૂપ દશા છે, એક રૂપ અવસ્થા થઈ છે એવો જ મારો આત્મા. તો એક રૂપ થવું હોય જેને પર્યાયમાં, એને એક રૂપ ત્રિકાવળી દ્રવ્યને ગુણ છે, એનો આશ્રય લેવાથી અભેદ થવાથી એક રૂપ સદ્રશ કેવ જ્ઞાન થાય છે. એવી કેવ જ્ઞાન થવા પહેલા જેમાં અંતરમાં દ્રવગુણમાં જે સદ્રશતા પડી છે, સદ્રશ નામ તેવો ને તેવું દ્રવ્યને ગુણ, આ એની અંતર પ્રતીત કરી સંજ્ઞક દર્શન થતા કેવળ જ્ઞાન સદ્રશપણે પ્રણમ છે એવી તેને પ્રતીત અંદર થઈ જાય છે. સમજાય છે કાંઈ? સદ્રશ કીધું એટલે આ કુટસ નથી, એવી નેવી સંતુષણ હતું એવી નેવી થી અરિયા થયા કરે છે કે નહીં? એવી નેવી પરિણમીને થયા કરી અપેક્ષાએ સદ્રશ, એ અપેક્ષાએ કેવળ જ્ઞાન ને પણ કુટાસતા, કુટાસ નામ કૂટ નામ શિખર જેમ સપડ્યું છે એ કઈ અપેક્ષાએ? પલટો તો ખાય છે પણ પૂરણ પૂરણ કેવળ જ્ઞાન નો પર્યાય આનંદ એવો ને એવો પૂરણ ફરીને 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 થયા કરે છે. દ્રવગુણમાં ફરી ફરીને થતો નથી, એનો સદ્રશ સ્વભાવ એવો ને એવો રહે છે. એ અપેક્ષા ત્રણની એકતા પરિહંતના આત્માના દ્રવગુણ ને પર્યાય ને જાણે છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક ફરી સ્પષ્ટ છે. જો દાખલા સોનાનો દાખલો, મેં આ તો પહેલાનો દાખલો, અબરખનો આચો, પીપરનો આચો, ત્રાંબાનો, ભસ્મનો આચાર કે છે, સોનો એને આંચ આપતા આપતા, અગ્નિની આંચ આપતા આપતા છેલ્લા તાપ એટલે છેલ્લી આંચ પામેલો સોનો ઓનો નાખે છે ને એમાં, સોની કુલડીમાં નાખીને ફૂંકી ફૂંકીને કરે છે ને એમાં, આમ ગોળ ગોળું આમ દાળો પાડી દે, ગોળ ગોળું થઈ જાય, રાત અંદર નીકળી જાય. એમ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સોળ ગણું સોનું, સોનાને જેમ આંચ દેતા દેતા જેમ એની લાલપ ને મેલ નીકળી જાય, અને એકનું સોળ ગણું સોનું જો એ પણ સોળ ગણું પૂરણ હોળ રૂપિયો પૂરણ થઈ ગયો, એમ અરિહંતનું સ્વરૂપ ફરી સ્પષ્ટ છે. પ્રગટ સંપૂર્ણ દશા કેવળ જ્ઞાન કેવળ દર્શન પૂર્ણાનંદ પૂર્ણ વીર્ય વગેરે ગુણો પ્રગટ થઈ ગયા, તેથી તેનું જ્ઞાન થતા ભગવાન સર્વજ્ઞ એક સમયમાં ત્રણ કાળ ત્રણે લોકને જાણે, અને તે પણ પોતાની એક સમયની પર્યાયના સામર્થ્ય દ્વારા પોતાને જાણતાથી જણાય જાય એવા જ્ઞાન એનો અરિહંતનો અંદર જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય. સર્વ એટલે બધા, બધા આત્મા એવા છે. એક લીંડી પીપરનો દાણો ચોસઠપણે થયો, બધી લીંડી પીપર ચોસઠપણે થવાની તાકાત છે. ચોસઠ પોરી થવાની તિકાતની તાકાત છે. ચોસઠ પોરી એટલે હો આના રૂપિયો. એમ એક આત્માને જેને જાણ્યો, ઓહો, કે દાખલો આપીને કહ્યું ને કે આંચ લગાડીને સોનું ચોખ્ખું કરી નાખ્યું એમ જેને આંચ એટલે આત્માના જ્ઞાનમાં આત્મા વસ્તુ એનો જ્ઞાન સ્વભાવ અંતર ટીકા એમાં એકાગ્ર થઈને આંચ અગ્નિની ધ્યાનાગ્નિને લગાવી દાખલો કેવો આપ્યો છું એ જ્ઞાન મારું સ્વરૂપ છે જ્ઞાન જાણો એ મારી શક્તિ ને સત્વ છે એમાં એકાગ્રતાની પ્રતીત અને રમણતા કરતા સમ્યક દર્શન થાય છે અને એમાં વિશેષ રમણ કરતા કેવો જ્ઞાન એ ધ્યાનાગ્નિની આંચ આપી આત્માને એટલે ફોનમાં આંચ આપતા કથિર ને ત્રાંબુ ગળી જાય ને સોળ બનવું સોનો એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી આત્મા છો શું કીધો એ પરિસ્પષ્ટ આત્મા આ તો ભાઈ અધ્યાત્મનો વિષય છે એમ ઝટ પકડાય એવો બહારથી એમને પકડે આ તો બીજી વાત છે દુનિયા તો પુણ્ય લઈને બહારનું મળી જાય ને આ પુણ્ય કંઈ શુભ ને શરીર કંઈ ઠીક હોય તો ધર્મ ધ્યાન કરીએ છીએ માની બે એ ધર્મ બરમ છે નહીં એવા તો અનંતવાર ખોખા ને થોથા દયા દાન ને વ્રત ને તપ ને એ તો શુભ ભાવ અનંતવાર કર્યા એ ધર્મ છે ધર્મ એ આ ચીજ છે આત્મા પોતાનો અંતર સ્વભાવ જ્ઞાન ને આનંદથી ભરેલો છે જેમ પીપરમાં તીખાસ ને લીલ ભરેલી છે જેમ અબરખના પડમાં હજાર કોટી કેવી સુવાળી થવાની તાકાત એ કઈ રેતીને હજાર ફૂટ આપે થાય રેતીને હજાર ફૂટ આપે કઈ તો શું કહેવાય હજાર ફૂટી કઈ અગર થાય એમ કઈ પરમાણુ ને આ શેકી નાખે તો એમાંથી કઈ કેવું જ્ઞાન થાય કે એમાં સત્તા રાખશે નહીં આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ અંતર છે દેહ વાણી મનથી પર છો પુનપાપના ભાવ થાય પણ વિકાર છે અંતરજ્ઞાન રૂપી આત્મા એમાં એકાગ્રતા રૂપી ભઠ્ઠી લગાવે જ્ઞાનાનંદમાં એકાગ્રતાની ભઠ્ઠી પહેલી લગાવે ત્યારે પહેલા પટના સમ્યક દર્શન થાય પહેલી પોળ થાય એક પોળી ચોસઠ પોળમાં એમ ઓલા એક હજાર ફૂટીમાં એક એમ આપેલો સમ્યક દર્શન એની પ્રતીતમાં આખો આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે દેહથી ભિન્ન ચૈતન્ય છે વિકારથી છૂટો છે કર્મથી સત્યન અત્યંત પ્રથા એવા આત્માના જ્ઞાન સ્વભાવની અંતર અરિહંતના દ્રવગુણ પર્યાયની ઓળખાણ કરીને જે પ્રતીત અંતર કરે તેને બધા આત્માનું જ્ઞાન થઈ જાય બધા આત્માઓ છે ઓહો બધા આત્માઓ એક પીપરના દાણામાં ચોસઠ પડી કરોડો પીપરના દાણામાં ચોસઠ પડી બરાબર છે ને કપૂરભાઈ કોઈ દાણા દાણામાં ફેર છે બમભાઈ આ પીપર નથી આ ચોસઠ પડી દાણામાંથી આવે છે કે બહારમાંથી આવે છે અંદરમાં તાકાત પડી છે પણ એ મારે લોકો ચોસઠ પડી આત્મામાં ચોસઠ પડી એટલે હોવાના સર્વજ્ઞ પણ ઉપડ્યું છે અંતરમાં સ્વભાવમાં પૂર્ણાનંદ શક્તિને ગુણમાં સર્વજ્ઞપણું પૂર્ણ આનંદ પૂર્ણ વીર્ય અને પૂરણ દ્રષ્ટાપણું અને પૂર્ણ શાંતિ પણ ઉપડ્યું અકસાય ઉપસમ રસ અનંતો આત્માના સ્વભાવમાં પડ્યો છે એવા સ્વભાવની એકાગ્રતા કરતા કેવડીને જાણતા પોતાને જાણ્યો અને પોતાને જાણતા બધા આપણ જણાય ઓહો બધા આત્મા દ્રવગુણથી પરિપૂર્ણ છે ફક્ત વર્તમાન દિશામાં અટક્યા છે પુન દયાદાન વિકલ્પમાં કે મિથ્યા આત્મા માટી પર્યાયમાં ફેર જરાય વસ્તુમાં ફેર એ અભવિથી માંડીને ભવિ નિગોથી માંડીને સિદ્ધ જો સમજાણું કારણ અરિહંતના આત્માના દ્રવગુણને પર્યાય જાણવાથી એને આત્માનો પોતાનો સ્વભાવ જાણે પણ હજી વાત એ જાણીને શી રીતે જાણવું પુસ્તક પાનાથી જાણવું બહારથી જાણવું આ તો પાના ને જળ છે પણ છે આ તો અંતરના જ્ઞાનમાં મનથી હરિહંતના દ્રવગુણ પર્યાયને કળી લે મનમાં હરિહંતના દ્રવગુણ પર્યાયને કળી લે પછી કળીને અંતરની કળીને ખીલવવા અંતર કળામાં ગોઠવે કળી લેશે આવશે ભાઈ એમાં કળી લેશે એમ હરિહંત ને હરિહંતનો આત્મા કેવો દ્રવગુણ કરી મનથી કળી લેતા મનથી વિકલ્પથી, મનના વિકલ્પથી કળી લે કળી, આવો આત્મા મારો આત્મા પણ એવો, એમ અંતરમાં ઉતરીને જયારે પ્રતીત કરે ત્યારે શું જાણે અને કેવી રીતે જાણે એની વાત કરે, તેનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય છે. બરાબર છે. બધા અબ્રખના પડ છે, હજાર ફૂટી ભસ્મ થવાને લાય છે, બધી પીંપરીઓ ચોસઠ ફોડી થવાને લાય છે, એમ તાંબામાં પણ ઊંચા ભસ્મ, તાંબાની ભસ્મ નથી થતા, વીર્ય વર્તક ને ફલાણું બધા વાંચતો, બધું વાંચ હોય તો થાય, મરી જાય તો થાય નહીં, એ તો પરમાણુ ને રહેવું હોય તો રે, એમાં આનાથી આ રે, નાનાથી તો બધી કલ્પનાઓ, આ તો કે છે પણ આત્મા ક્ષય રોગ ઉપર આપે છે ને ક્રમની ભસ્મ, આ ક્ષય લાગુ પડ્યો છે નાદીનો, પુનને પાપ મારા ને પર વસ્તુ મારીને પરનું સારું નરસું કરી દઉં, એ બધો ક્ષય છે આત્માને, એને ક્ષય લાગુ પડ્યો છે, સમજાણો કરાય, આ એનો ફોટો પાડીને કહેવાય જો આ તારું ક્ષય છે. હવે ક્ષય મટાડવા હોય તો મારી હોસ્પિટલમાં આવીને તું આપણે મને કેવણી લે તો તારી ક્ષય નાશ થાય, એ ક્ષય નાશ થયો એ થયો ફરીને ક્ષય થાય, સી રીતે કે છે પણ નાશ કરવો, અહીં તો તેનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય, વાત કરી બધા આત્માઓ એવા છે, એ તો જ્ઞાનના ભંડાર છે, આવે છે ને એમાં યોગ સર્વ, સર્વ જીવ છે જ્ઞાનમય, એમ આવે છે ભાઈ યોગ સર્વ, એમ આવે છે શ્રીમદમાં, એમ આવે છે સર્વ જીવ છે સિદ્ધ સમ, એ તો શક્તિનું વર્ણન કર્યું, અહીં છે સર્વ એ શક્તિ પણ શું કે સર્વ જીવ છે જ્ઞાનમય, યોગ સર્વ છે યોગેન્દ્ર દેવ, સર્વ જીવ છે જ્ઞાનમય, ઓહો બધા આત્માઓ હરિહંતનો ભગવાન પરમેશ્વર દેવાધિદેવ તીર્થંકર, એને કેવળ જ્ઞાનનો પર્યાય પ્રગટ કર્યો, ત્યાંથી કર્યો, બહારથી આવે છે, અંતરમાં અંતરમાં એકાગ્ર થઈને પ્રગટ કર્યો તો કે છે સર્વ જીવ છે જ્ઞાનમય, પછી છે ને શબ્દ કઈ જાણે સમતા ભાવ કહો એમનામ સમાય, જોયું સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા પાપ, એને સામાય ભગવાને કીધી, હવે આ બે સામે બે નમો ચિંતા, હવે એવી નમો ચિંતાનો વિકલ્પ રાખવું થાય, અને એમાં ધર્મ માને મિથ્યા દ્રષ્ટિ અનંત સંસાર વધવાનો અભિપ્રાય ઊંધો છે, એ સામાયિક મામાયિક છે નહીં મણભાઈ, ઓ સમજાણું કઈ, એ સામાયિક સર્વ જીવ છે જ્ઞાનમય, અહીં આવ્યું ને ભાઈ આવ્યું, તેનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય, બધા આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, બધા પ્રભુ આત્મા છે, બધા શુદ્ધ ચૈતન કેવળ જ્ઞાનની વેલડી, કેવળ જ્ઞાનનો કંદ પ્રગટવાના બધા આત્મા દાદા દ્વારા છે, એની વર્તમાન દશામાં અટક્યા છે એ એની ભૂલ છે, વર્તમાન અટક્યા એ સ્વભાવમાં એકાગ્ર થાય તો એને શૂન્ય દર્શન જ્ઞાન થઈને કર્મ થાય, એમ બધા આત્માનું જ્ઞાન, કોઈ આત્મા હીણા ઓછા વસ્તુ સ્વભાવે નથી, એની વર્તમાન દશામાં કોઈ નિગુદનો કોઈ સિદ્ધનો કોઈ હીરકીડી મકોડા વાળો ભલે વર્તમાન દશાથી હોય પણ એના મૂળ સ્વભાવમાં ક્યાંય ફેર, એ બધા આત્માનું જ્ઞાનમય છે, એમ જ્ઞાનમય, હું પણ જ્ઞાનમય છું, પણ પાપના વિકલ્પ ઉઠે વૃત્તિ હોય નહીં, શરીર વાણી મનની ક્રિયાઓ મારી નહીં, એમ સ્વભાવમાં એકાગ્ર થાય તેને સમ્યક દર્શન અને સામાયિક થાય, એને હાચી સામાયિક કહેવાય, યોગિન્દ્રજી માથે યોગ સાધના છે ઉસકો સામાયિક કહેતે હૈ, સમજાય છે ભાઈ, એને ભગવાન સામાયિક કહે, મને કેટલી સામાયિકો કરી છે ખોટી, હા કે છે ભાઈ વસ્તુ તને સમજ્યા વિના અને જેમાંથી કાઢવો છે માલ, એ માલ કેવો છે, હા ઓલામાં એક મોરનું ઈંડું ફૂટે તેમાંથી મોટો મોર નીકળે, બે તાકાત છે એના ઈંડામાં તાકાત છે, ઈંડામાં તાકાત છે કે મોર એમાં થાય, કુકડીના ઈંડામાંથી મોર થતા છે, એમ આત્મા એક સમયની અંદર અંતર દ્રવગુણથી ભરેલું ભગવાન એ આત્માના એકલા જ્ઞાનમય હું છું. ભગવાન પણ પૂર્ણ જ્ઞાનમય એટલે એની દશા પણ પૂર્ણ જ્ઞાન શક્તિને અવલંબે પૂર્ણ થઈ. મારો આત્મા પણ પૂર્ણ જ્ઞાનને અવલંબે પૂર્ણ થવાનો. બધા આત્મા પૂર્ણ જ્ઞાનમય છે એનું અવલંબન લે તો પર્યાયમાં પૂર્ણ થાય, બીજો કોઈ ઉપાય છે ને? એક આત્માને દ્રવગુણ પર્યાયને અરિહંતના આત્માના દ્રવગુણ પર્યાયને જાણતા પોતાને જાણે કેમ કે ભગવાનનો આત્મા છેલ્લા અસ્થિ થયેલો સ્પષ્ટ છે એનું જ્ઞાન થતા સર્વાત્માનું જ્ઞાન થાય. હવે એને ઓળખાણ આપે છે ભાઈ આ તમે દ્રવગુણને પર્યાય કીધી શું કીધું? દ્રવ કોને કહેવું? દ્રવી તો પૈસા છે. ગુણ એટલે શું હશે? આ માન કે ભાઈ બહુ ગુણી છે, કારણ કે દયા પાવતો ને વ્રત પાવતો ભક્તિ ગુણ છે. ઈ ગુણ છે એ ગુણ નહીં એ ગુણ. અને પર્યાય કોને કહેવી? હાચી વિકારી કે અવિકારી? એ તો પુણ્યના પરિણામ છે. કોઈ કઈ દયાદાન વ્રત કરે તો પુણ્ય છે, વિકારી પર્યાય છે. એ કઈ ગુણ નથી ને કઈ દ્રવ નથી, એ અવિકારી પર્યાય પણ નથી. ત્યારે હવે દ્રવ્ય વસ્તુ કોને કહેવી, એનો ત્રિકાળી ગુણ કોને કહેવા અને તેની અવસ્થા કોને કહેવી? ત્યાં અન્વય દ્રવ છે. બધી ભાષા ચોપડામાં ક્યાંય આવી ન હોય ક્યાંક ખબર ભાઈ? અન્વય દ્રવ તમારે ચોપડામાં આવે છે. અન્વય એટલે આત્મા કોઈ પ્રકારે એવો ને એવો પ્રવાહ રૂપે ત્રિકાળ રહે, એવો ને એવો પ્રવાહ રૂપે ત્રિકાળ રહે છે તેને અન્વય દ્રવ કહે. અન્વય કે દ્રવ એવો ને એવો અનુસરીને સમાન સ્વભાવ છે 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 ત્રિકાળ એકરૂપ પ્રવાહ. વસ્તુ આત્મા અનુગુણનો જે પિંડ છે એ આત્માનો પ્રવાહ રૂપે કાયમ, જેમ પાણીના પ્રવાહમાંથી પાણીનો જ પ્રવાહ નીકળે ને કે એમાં કઈ લાવાનો પ્રવાહ નીકળે? આ ડુંગરામાંથી નથી ના નીકળ, શું કહેવાય? લાવાની જ્વાળામુખી. પાણી જે ઠંડા હજાર જતા હોય એમાંથી જ્વાળામુખી ક્યાંથી નીકળતી હતી? એ તેનો પ્રવાહ એકલો પાણીનો. એમ આત્માનો પ્રવાહ દ્રવ્યનો, દ્રવ એટલે વસ્તુ. અનંત ગુણો ગુણો જ્ઞાન દર્શનાદિ શક્તિનો પિંડ એ રૂપે વસ્તુ એક પ્રવાહ રૂપે ત્રિકાળ પ્રવાહ રૂપે રહેલો તેને દ્રવ કહે છે. સમજાણું કાંઈ? દ્રવ્ય સાંભળ્યા નહીં મણભાઈ? કોને કેવું? દ્રવ પૈસા છે. એક ભાઈ કીધું તો મારા છે ને, જોઉં દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. આ દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે ને, એ દ્રવ એટલે આ આત્મા એક સમયમાં ત્રિકાળ પ્રવાહ રૂપે કેવો છે એને અંતર જાણવો એને સમ આ દ્રવ દ્રષ્ટિ છે ને. એક જણો આવ્યો તો ગેરાવાજી માણીચંદભાઈ પણ મેં હતા પહોંચ્યા. માણીચંદભાઈ મારે આ દ્રવદ્રષ્ટિ સમીક્ષ કાંઈ માણસો આવનારા પૈસા વાળા ઘણા ને નક્કી પૂરું આ દ્રવદ્રષ્ટિથી સમીક્ષ દર્શીએ છીએ, પૈસા વાળા સમીક્ષ દર્શીએ છીએ. કારણ કે મોહનભાઈ કરોડપતિ માણસો જોડે બેઠેલા, મોહનભાઈ જાણે એને એમના જાણતા ઓળખીતા સ્થાનમાં છે ને, એ પછી જ મોટી બોમાં આવ્યા હતા. એ કે મેં તમે એમ પૂછ્યું હતું કે હા આ દ્રવ દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ, પૈસાની દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ, ઈ કે છે એવું કે? અરે તમે કીધું પાછા વર્ષિયા વિતરાગના માર્ગમાં દ્રવ કોને કેવું એની પણ ખબર? અન્વય તે દ્રવ છે. અન્વયના અનુસરીને એક સ્વભાવે સદ્રશપણે આત્મા 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 આત્મા, જેમ સોનું 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 કાયમ રહે છે ને સોનું, એમ આત્મા 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 પણે એક રૂપ ત્રિકાળ પ્રવાહ પણે એક રૂપે વસ્તુ રહેવી તેને આત્મા કહે. મંચ મહેતા સ્થાનમણી વારામાં જન્મે પછી વારાના સાધુ જે કે એ માને અને એમાં ધર્મ માની દે. એટલે પણ આવી ચીજ કરતા આવડી નથી. અનંતવાર મનુષ્ય દેહ થયો, અનંતવાર ભવ કર્યા, કઈ અપૂર્વ ધર્મની સમજણ અને શ્રદ્ધા અનંતકાળમાં સેકન કરી નથી. એ વાત રહી જાય અને બીજે મનાય જાય, બીજે મનાય જાય. તો કોણ છે આ? એને જાણવું તેને દ્રવ જાણવું કહેવાય. હજી તો વિશેષ લેશે અન્વય તે દ્રવ છે. અન્વય અન્વયને સમજે નહીં. અન્વય એટલે અનુસ એવું ને એવું એવું ને એવું કાયમ રહેવું. સોનું સોના પણ રહે, લોઢું લૂઢા પણ રહે, પાણી પાણી પણ રહે, એમ કાયમ પણ રહે છે ને, એમ આત્મા આત્મા પણ એવો ને એવો પ્રવાહ અનાદિ અનંત રે ચાલુ એને અન્વય દ્રગ કહે. એમ અનંતા ગુણોનો પિંડ છે આત્મા. એ દ્રવ એવું ને એવું અનાદિથી નિગોધમાં હો સીધમાં હો, બટાટા સતર્કની ગમે એવા ખાવ કર્યા, પણ વસ્તુ આત્મા તો એવું ને ઓત્રિકાળ પ્રવાહ પણ રહે, એને દ્રવ કહેવામાં આવે છે. અન્વયનો વિશેષણ તે ગુણ છે, કાયમ રહેનારો એ પ્રવાહ રૂપે આત્મા, તેના વિશેષણો શક્તિઓ સ્વભાવ સત્વ, તેને કાયમ રહેનારી શક્તિઓને ગુણ કહે. ભાઈ સમજાય એવું છે? મમ્મી સમજાય છે કે નહીં? માનમાં આ તો કોક દી બદ્રી માણસ ભલા પૈસા રવે ને લાઈન આમાં ક્યાંક 5000 ખર્ચ વખત છે ભાઈ ધર્મ અહીં કે છે, એનાથી ધર્મ નહીં બંબાઈ કે જે પૈસાથી પણ ધર્મ નહીં એવું હોય કેવા જો. ધર્મ આત્માના સ્વભાવનું ભાન થતા જે શક્તિમાંથી પ્રગટ દશા અરાજી શ્રદ્ધા જ્ઞાન આદિ થાય એવી દશાને ધર્મ કહે. વિશેષણ તે ગુણ, જેમ સોનામાં સોનું 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 તે દ્રવ કહેવાય, અને સોનામાં પીળા ચિકાશ ને વજન એના ગુણ કહેવાય, સોનામાં પીળા ચિકાશ ને તોર એના ગુણ કહેવાય, એમ આત્મા કાયમ એક રૂપ પ્રવાહ રહે તેને દ્રવ કહેવાય. અને આત્મામાં જાણવું દેખવું શ્રદ્ધવું ચારિત્ર જે ત્રિકાળી શક્તિઓ એ શક્તિ તે વિશેષ આત્મા એના વિશેષણો છે. વિશેષણ નામ એના ભાવ સ્વભાવનો છે. ભાવવાન આત્મા છે, સ્વભાવવાન આત્મા છે, અને એના વિશેષણો એટલે કે વિશેષ એવો જે આત્મા એનું વિશેષણ એટલે શક્તિ. જાણવું દેખવું શ્રદ્ધા એ શક્તિઓ છે. કોઈ બી પણ શક્તિઓ કેમ, જેમ પીપર તે દ્રવ છે, એ પીપર એવી ને એવી રહે છે ને કે પીપર ખરીદ કે બદામ થાય છે, પીપર ગમે તો કાલે બદામ થઈ જાય એમ અન્વય, એટલે પીપર એવી ને એવી રહે અન્વય દ્રવ, એમ આત્મા એવો ને એવો આત્મા ફીટીને કોઈ દિશા હોય ન થાય એક પ્રવાહ રૂપે આત્મા ને એવો એનો દ્રવ. એ પીપરમાં લીલપ ને તીખા જે ગુણ કળા કુંડલ મીઠી થાય એ પર્યાય અર્થા કહેવાય, એમ આત્મા કાયમ રહેનારો તે દ્રવ કહેવાય. એના અન્વયના વિશેષણ જાણવું દેખવું આનંદ કાયમની શક્તિઓ તેને ગુણ કહેવાય. અને એ અન્વયના વ્યતિરિક્ત સોનાની જે કુંડળ કરારૂ અવસ્થા બેન 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 થાય, એ કુંડળ વખતે કડું નહીં, કડા વખતે વીંટી નહીં, એક વખતે એક અવસ્થા હોય, એ વ્યતિરેક એટલે એક પછી એક હોય, એક સાથે બધા અન્વયના વ્યતિરેકના દ્રવ્યનો ભેદ જો વસ્તુ છે કોનું એનો કુંડળ કડું વીંટી ભેદ પેઢી અવસ્થાઓ થઈ, એમ આત્મા એક રૂપ ત્રિકાળ, એના ગુણ પણ ત્રિકાળ, એની વર્તમાન દશા એ વિકારી કે અવિકારી એ બધી એની વ્યતિરેક અવસ્થાઓ છે. હરિહંતના કેવળ જ્ઞાનને આનંદી અવિકારી દશા છે, અને એને હજી પ્રદેશ ગુણનો વિકાર છે, માટે વ્યંજન પર્યાય જે હરિહંતનો વિકારી છે. એમ એક આત્માના ભેદ ગુણના ભેદભાઈ ન લીધા, દ્રવ્યના ભેદો દ્રવ્યનું, કારણ કે દ્રવ્ય પોતે આપવું પરણમે ને ભેગો ગુણ પરણમે છે. દ્રવ્ય એક સમયની વસ્તુ, આખી વસ્તુ ભગવાન આત્મા, એનો એક સમયનો ભેદ અંશ 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 અંશ, નવી 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 અવસ્થા થાય, આ એને પર્યાયો કહે, એને અવસ્થા ને દશા કહે. હજી દ્રવગુણ પર્યાય ભગવાનના કોને કહેવા, આત્માને કોને કહેવા એને ખબર ન મળે ને, કરો સામાયિક ને કરો પુવા ને કરો પરિક્રમણા, રણમાં ફૂંક મૂકવા જેવું છે. વસ્તુ શું છે એની એને ખબર, અનંત કાળમાં એની અરિયંતને ઓળખ્યા નથી, અરિયંતને ઓળખવાની રીત પણ જાણી, અને રીત જાણે તેને આત્માનું જ્ઞાન થયા વિના રહે નહીં. એ આત્માનું જ્ઞાન થાય તેને ધર્મ કહે. સમજાણું કારણ, હવે ત્રણની વ્યાખ્યા થઈ ગઈ, દ્રવગુણને પર્યાયની, સર્વત્વ વિશુદ્ધિ વાતી ભગવાન હવે અંતમાં સર્વત વિશુદ્ધ કેવળ જ્ઞાની પરમાત્મા તો અસંખ પ્રદેશે બધું નિર્મળ થઈ ગયું, પૂર્ણ નિર્મળ થયું છે. સર્વત વિશુદ્ધ એવા જે ભગવાન અરહંતમાં એટલે અરંતના સ્વરૂપનો ખ્યાલ કરતા જીવ ત્રણેય પ્રકારમાં એ સમયને પોતાના મનવડી કરી લે. ભગવાન અરિહંતનો આત્મા એનો દ્રવ છે તે એવો ને એવો રહેનારો કાયમ, એના ગુણો એ વિશેષણ શક્તિઓ છે અને એમાં ભેદ પ્રકાર પડે તે પર્યાયો છે. એમ જેને અરિહંતના દ્રવગુણ પર્યાય ને સમજાણો તે ભગવાન અરંતમાં જીવ ત્રણેય પ્રકારમાં એ સમયને એનો ખ્યાલ કરતા દ્રવગુણ પર્યાય નિજ આત્માને પોતાના મનવડી કરી લે. દ્રવગુણ પર્યાય નિજ આત્માને પોતાના મન વડી કરી લે. અરિહંતના દ્રવગુણ પર્યાય આવા ઓહો પૂર્ણ સ્પષ્ટ પ્રગટ કેવું જ્ઞાન એનું મનથી કળે. હા મારો આત્મા પણ એવો જ છે, દ્રવ્ય પણ એવો ને એવો પ્રવાહ રૂપે રહેનારો, ગુણો પણ એની શક્તિએ કાયમ રહેનારો, ભેદરૂપ તે દશા ભગવાનની પૂર્ણ ભેદરૂપ દશા પ્રગટ થઈ ગઈ છે. મારી ભેદરૂપ અવસ્થા પૂર્ણ છે ને એમ પહેલો આત્માને મન વળી કરી લે. સમજાણું કઈ અરિયંતના દ્રિગુણ પર્યાય માં પોતાના આત્માને કરી લે છે એમ કે છે. બોલ અરિહંતનો આત્મા આવો છે, વસ્તુ એ ત્રિકાળ રહેનારો, ગુણે ત્રિકાળ રહેનારો, પર્યાય ભેદરૂપે પૂર્ણ પર્યાય પ્રગટ થઈ તે સદૃશ રૂપે પરમનારો એવો જેને અરિહંત માં જેને જાણ્યો, અરિહંત નો જેને જાણ્યો એ જીવ ત્રણેય પ્રકારમાં એ સમયને પોતાના મનવડી કરી લે છે, કળી લે છે, જાણી લે છે, કળી લે છે એટલે સમજી લે છે, એટલે જાણી લે છે. અમારી ભાષા કાઠિયાવાડી છે, કળી લીધો બાપુ, તમને કળી લીધો નથી કેતા, તને કળી લીધો એટલે જાણી લીધો, તારા પેટ જાણી લીધા, તને કળી ગયો, કયો કોયડો કોયડો કોડીનો એમ અમારે કે કયો કોયડો કોડીનો ત્રણેય કક્કા છે, જાણો કોયડો કિંમત વિનાનો જાણી લીધું કામ આ છે એમ કે છે. જેને પોતાના આત્માને ત્રણ જીવ ત્રણેય પ્રકારમાં સમયને જોયું, સમય એટલે દ્રવગુણ પર્યાય નિજ આત્મા, ત્રણેય પ્રકારમાં એટલે દ્રવગુણમય દ્રવગુણ પર્યાયમય દ્રવ ગુણ ને પર્યાયમય વિશ્વરેવા ભગવાન અંતમાં અરહંતનો ખ્યાલ કરતા પોતાના ત્રણેય પ્રકારમય સમય દ્રવગુણ ને પર્યાય એવો આત્મા એને પોતાના મનવડી કરી લે અને તે સમજીને જાણી લે છે. કઈ રીતે હવે પોતાને જાણી લે છે એની વિધિ છે.